સાંસારિક દાંપત્ય જીવનમાં ક્યારેક ક્યારેક પતિ પત્ની વચ્ચે સ્પર્ધાત્મક જીવન પણ જીવાતું, અને સ્પર્ધા થોડાક મીઠા કલહમાં હોય, ક્યારેક ઉગ્ર કલહ પણ થઈ જતો હોય. તો અહીંયા આજે એક નવું દર્શન મળ્યું છે કે મહારાજ દશરથજી પિતા પણ છે ને પતિ પણ છે, કૈકેયીજી માં પણ છે પત્ની પણ છે, બંનેના પ્રેમનું કેન્દ્ર એક છે, પુત્ર, પુત્ર પ્રેમ અને તે રામ. દરેક દાંપત્યનું જો કેન્દ્ર હોય તો એનું સંતાન હોય, પ્રેમનું કેન્દ્ર સંતાન. અહીંયા આગળ પણ એની સાર્થકતા ચરિતાર્થ દેખાય છે બહુ સ્પષ્ટ. પુત્ર પ્રેમ દશરથજીનો પણ છે, માં કૈકેયીનો પણ છે, પણ જાણે બંનેની સ્પર્ધા લાગી હોય, બંનેની પુત્ર સ્નેહની સ્પર્ધા છે, સામાન્ય નથી. તો પુત્ર પ્રેમની જે સ્પર્ધા હરીફાઈ છે એમાં બેમાંથી એક પણ સહેજે નમતું જોખવા તૈયાર નથી. ઉગ્રતા પણ આવી જાય છે, વ્યાકુળતા પણ આવી જાય. પુત્ર પ્રેમ અને દશરથજીને વનમાં નહીં મોક, દશરથજી પોતે રામને વનમાં નહીં મોકલવા માટે પણ એવી પ્રતિજ્ઞા કરે છે અને એવા શબ્દો બોલે છે વજનદાર, એવા ને એવા શબ્દો કૈકેયીજી પણ બોલ્યા છે, એમાં સહેજ અંતર નથી. એકવાર દશરથજી બોલી ગયા સમજાવવા માટે, કહીએ કઈ સમજ તોર કલંક મોર પછતાવ મુએહું ન મીટહી ન જાય હિ કાવ. આ દશરથજીના મોડામાંથી નીકળેલું વાક્ય છે, મારો પશ્ચાતાપ ને તારું કલંક ક્યારે કોઈ નહીં ભૂસી શકે, ગમે એટલું પ્રાયશ્ચિત કરીશું ને તો એ પ્રાયશ્ચિત ટૂંકું પડશે, ઓછું પડશે, એવું મોટું કલંક હશે, એવું મોટો ભયંકર વિયોગ વિષાદ પુરુષો કરશે. તો કૈકેયીએ પણ પ્રતિસ્પર્ધી તરીકે એવું જ, જેમ પત્તા રમતા હોય ને પત્તા સામે પત્તું ઉતારે અને સામે વાળાને જીતવા જ ના દે, પેલાને એમ થાય ઓહ મેં જે પત્તું સંઘરી રાખ્યું તો તે આણે કાપી નાખ્યું. તો કૈકેયીજી પણ બોલ્યા છે, પ્રાત હોય જો રામ બન ન જાય, જો સવાર થયું ને રામ વનમાં ન જાય તો મોર મરણ, મારું મૃત્યુ થશે અને તમને કલંક લાગશે. બેના શબ્દો એક ના એક છે. દશરથજીના શબ્દો પણ એ છે કે મારા મૃત્યુનો પછીનો પશ્ચાતાપ અને તારું કલંક. તો કે છે કે સમજી રાખો, કલંક તમારે પણ આવશે. કે રઘુકુલ રીતિ સદા ચલી આઈ પ્રાણ જાય, વચન તમે વચન ભંગ કર્યો છે, કુલની પરંપરાનો તમે ભંગ તોડી છે, એનો અપયશ તમને મળશે. અને હું તો મૃત્યુ પામીશ, જ્યાં દશરથજીએ કહ્યું કે હું મૃત્યુ પામીશ તો કઈ હું પણ મૃત્યુ પામીશ. અને જો દશરથજી કઈ તને કલંક લાગશે તો મારા દશરથજીને કઈ પણ કે તમને પણ કલંક લાગશે. કહો, એક એક પત્તું સમાન સમાન ઉતારી દીધું, બેમાંથી એકની જીત કોણી થશે? બંને પુત્ર પ્રેમની સ્પર્ધા છે. દશરથજીને પ્રેમ જોઈએ છે કે જે અત્યારે તત્કાલીન પ્રેમ જોઈએ છે. દશરથજી તત્કાલીન જેમ હોય ને, સીમિત દ્રષ્ટિથી જોવાનું અને દીર્ઘ દ્રષ્ટિથી જોવાનું, આ બે વસ્તુ હોય છે. ક્યારેક પતિ ભૂલે છે પોતાના પરિવારને માટે દીર્ઘ દ્રષ્ટિ જોતા, ત્યારે પત્નીને સંભાળી લેવું પડતું હોય છે. સીમિત દ્રષ્ટિથી જોનારા હોય ત્યારે ના ભાઈ આમ નહીં, એનો નિર્ણય આ રીતે કરવો પડે, અને ત્યારે થોડો કલહ પણ થઈ જાય. તો અહીંયા કુટુંબ કલહ પણ છે પણ પુત્ર પ્રેમ છે. દશરથજીને તત્કાલીન બધા ફળ જોઈએ છે, કે મારે તો મારો રામ સહેજ પણ મારી નજરેથી ખસવો ન જોઈએ, મારે વનમાં નથી જ મોકલવો. આ પિતાનો પુત્ર પ્રેમ છે. માતાનો પુત્ર પ્રેમ કે મારે રામને વનમાં મોકલવા જ છે, મારે અક્ષુણ્ણ દિવ્ય અને એવું અજય અને અમર રામરાજની સ્થાપના કરાવી છે મારા મારા દીકરા પાસે, કે રામરાજને અનેક પેઢીના રાજાઓ યાદ કરતા રહે, શાસકો, કે રામરાજ રામરાજ. કઈ કઈ ની પુત્ર પ્રેમમાં દીર્ઘ દ્રષ્ટિ છે, કલંક ના આપશો. પિતા તરીકેની દશરથજીની પુત્ર પ્રેમની દ્રષ્ટિ છે, પણ પોતાની તત્કાલીન. આજનો સરસ નીકળેલો નિષ્કર્ષ છે. તો એના માટે કઈ કઈ જીએ પછી આટલું બધું થયું છે અને સ્પર્ધામાં ઉતર્યા પછીથી કહી દીધું હોય કે માં વિજય તને અપાવીશ, પપ્પાને નહીં મમ્મીને. છોકરાને પૂછે બેટા તું કોનો, મમ્મીનો કે પપ્પાનો? તો મમ્મી હામું જોવે અને આશા જ આપ કર મમ્મીનો એમ કહી દે, કારણ કે એના હાથનું ખાવાનું. તો અહીંયા આગળી પણ પુત્ર પ્રેમની જીત હારની બાજી કૈકેયીની જીતની તો છે જ, પણ છતાંય રામના હાથમાં પત્તું સોંપી દીધું, લો તમારે હરાવી છે, જીતાડ્યું છે માને, તમે કહ્યું તે પ્રમાણે નું નાટક ભજી બતાવ્યું છે, બાકીનું તમે સંભાળો. તો અહીંયા ગાડી કે છે રામ જનની શીખ સુની સુખ પાવા. રામને આનંદ થયો કે મારી માં છે ને, એનું વાત્સલ્ય છે ને, માના વાત્સલ્યની કિંમત ચુકવવાની હોય પુત્રને ત્યારે નિર્ણય લેતા બહુ વિચાર કરવો પડે. પિતાનું દુઃખ છે, પિતા પીડા અનુભવી રહ્યા છે, અને ભગવાન તો કરુણાનિધાન દયાળુ છે, કોઈના દુઃખને જોઈ નહીં શકે. તો એમ થાય કે હવે ન્યાય કોને આપું, પિતાના પ્રેમને ન્યાય આપું કે માના વાત્સલ્યને ન્યાય આપું? છતાંય પહેલેથી વચન આપી બેઠા છે કે તારે આમ કરવું પડશે માં, કે જે કૌશલ્યાજી નહોતા કરી શકવાના, એ નિર્ણય લેવાનો અધિકાર કૈકેયીજીને આપી દીધો છે. ભગવાને કૌશલ્યાજી નથી આપ્યો અધિકાર. ઘરની બહાર કાઢવાનું હોય છોકરાને, ચાલ નીકળ, પિતા અધિકારથી બહાર કાઢે ને તોય માં પાછલે બારણે થઈને અંદર ખવડાવી દે, લઈ આવી લે, પપ્પા ઉઠી ગયા છે ને, જો ઉપર ના જઈશ નીચે ઉઈ રહી છે, અને સવાર ઉઠીને પહેલો બહાર નીકળી જજે, પપ્પા ઉઠતા પહેલા લે ખાવાનું ખાઈ લે. એમ માનો વાત્સલ્ય અને પિતાના એની વચ્ચે પણ જયારે સ્પર્ધા થાય ને ત્યારે માં જ સાચવે એને. તો જીત ને હાર બે અહીંયા ગાડી, તે છતાંય કઈ કઈ જીએ મૂકી દીધી, હવે તમને ઠીક લાગે એ પ્રમાણે તમે કરો. અસબિચારી સહી કરહું જો ભાવા. હવે રામ તમને જે સ્વીકાર્ય હોય અને તમને જે ગમતું હોય એ પ્રમાણે નિર્ણય તમે લો. આ છે માં, આ છે એનું હેત, આ વાત્સલ્ય. આટલું બધું વહોરી લીધા પછી અપજશ, અપકીર્તિ, કલંક, લોકોનો કુભાવ બધું જ વહોરી લીધા પછીથી હજુ અંદર ઊંડે ઊંડે માનું હૃદય એમ બોલે કે ના જાય તો ના ચાલે. અંદર તો બોલે ને, પણ રામની ઈચ્છા પૂરી કરવાની છે એટલે પોતાને કઠોર નથી થવું, છતાંય કઠોર થવું પડ્યું છે. કોને માટે? પુત્ર સ્નેહને માટે, રામરાજને માટે. બહુ ઊંડા ઉતરી ને તો ઘણું બધું મળે, પણ કઈ કઈ જીને કઈ કઈ જી આવેલો દડો રામજી તરફ નાખ્યો, હવે તમારે જે રીતે રમવો હોય તે રીતે રમી લો. તો અસ વિચાર એ કરહુ, જો બાબા આટલી બધી સ્વતંત્રતા કોણ આપી દે, નહી તો પછી તો લડે જ ને, આટલો બધો અબજસ મને કરવાનું, આવું કરવા હતર, આ નિર્ણય લેવા હતર તમે મારી પાસે કામ કઢાવડાવ્યું, એમ ઠપકો સાંભળવો પડે. પણ છતાંય અહીંયા ઉદાર દિલથી ભગવાને રામ જનની શીખ સુની, ખૂબ આનંદ થયો. એટલા બધા પ્રસન્ન થયા, એક વાત ના પૂછો કે માં કેટલું સરસ નાટક ભજવી રહી છે. અંદરથી તો એનો પ્રેમ એવો ને એવો વાત્સલ્ય એવું ને એવું છે, પણ વનમાં મોકલવા માટે મારી પોતાની ઈચ્છા પૂરી કરવા એ આટલું બધું કઠોર થઈ સહન કરવા માટે તૈયાર થયા છે. અને એટલા માટે રામ કૈકેયીજી ઉપર વધારે પ્રસન્ન છે. પિતા તો છે જ, પણ માતૃદેવો ભવ પહેલું કહ્યું આપણા વેદોએ અને ઉપનિષદોએ, પિતૃદેવો ભવનો બીજો ક્રમ આપ્યો. પત્ની એક પતિ ગુમાવવા તૈયાર છે, પણ પુત્ર સ્નેહને માટે એનો હિસાબ પૂરેપૂરો લેવા માટે કે પુત્ર પ્રેમ તો પૂરેપૂરો ચૂકવીશ દીકરા, ભલે વૈધવ્ય સ્વીકારી લઈશ, ભલે પતિને મારો પ્રેમનો ન્યાય ન આપી શકું, પણ પુત્ર વાત્સલ્ય જેવું મહારાજ દશરથનું છે એનાથી સહેજ પણ ઉતરતું મારું નથી. તાજુએ તોલવું હોય તો તોલી જુઓ.